પીટાવી હવે અગ્નિ સ્નાન કરી લઉં. ત્રિજટામાં જાનકીની ધીરજ આપે છે, માં ઉતાવળ નહીં કરીશ. બધા દિવસો સરખા ના હોય, હવે તારા સુખના દિવસોને જાજી વાર નથી, પણ હવે મારાથી દુઃખ સહન થતું નથી. એકાદ અંગારો ઠાકોરજી જો મોકલી આપે ને તોય પણ એમાંથી અગ્નિ પ્રગટ કરી, અગ્નિ સ્નાન કરી જિંદગી પૂરી કરું. અને બરાબર મોકો જો ને એ જ વખતે હનુમાનજી ઉપરથી અંગૂઠે નીચે પડતી મૂકી છે. કપી કર હૃદય બિચારા, દિનહી મુદ્રિકા ડારી તબહ. એ જ વખતે હનુમાનજી મુદ્રિકા વીટી નીચે મૂકી છે. નીચે મુદ્રિકા આવતાની સાથે, વીટી આવતાની સાથે જાનકીજીના મનમાં એમ થયું, અંગારો આવ્યો લાગે. ઉભા થયા અને પડેલ મુદ્રિકાને જ્યાં ઉઠાવી હાથમાં લીધી, ઓળખી ગયા, ઓહો આ તો મારી મુદ્રિકા, મેં પ્રભુ રાઘવને આપી હતી, એ આવી ક્યાંથી? મુદ્રિકા જોતાની સાથે કૈલાસપતિ કે ભવાની, માં જાનકીજીનું હૃદય કાંપવા લાગ્યું.
તાઈ મૈના જાય કરે ના
સીતા
તાઈ મૈના જાય કરે ના
સીતા જાય કરે ના
મધુરઈ બચા
જાનકીજી વિચારમાં ઊંડા ઉતર્યા, અંગૂઠી આવી ક્યાંથી? પ્રભુ રાઘવની પાસેથી અંગૂઠી આવે કેમ? અહીંયા પ્રભુ રામ તો આવ્યા નથી, શું કોઈ રાક્ષસે ત્યાં જઈ પ્રભુ રાઘવની ઘાત કરી છે? ના ના, એ શક્ય નથી. તો શું રાવણે માયાવી વીટીની રચના કરી છે? ના, એ શક્ય નથી. આવી વીટી રાવણ પણ સર્જી ન શકે. માં જયારે ચિંતા મૂંડી ઉતરી છે, જ વખતે હનુમાનજી પ્રભુ રાઘવના ગુણાનવાદ ગાવા લાગ્યા છે. અને મીઠા મધુરે સ્વરે હનુમાનજી જયારે ભગવાન રાઘવના ગુણાનવાદને ગાવા લાગ્યા, માં જાનકીજીનું હૃદય બધું ખેંચાણું છે. માં જાનકીની આંખોમાંથી હર્ષને આંસુ વહેવા લાગ્યા. જાનકીજીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે. આટલા મધુર ગુણગાન કોણ ગાય છે? જે ગુણગાન ગાતું હોય એ મારી સામે આવે. અને માં જાનકી જયારે વિનંતી કરી છે, અને એ જ વખતે હનુમાનજી મૂર્તિમંત સામે આવ્યા છે. માં જાનકી પ્રશ્ન કર્યો, તમે કોણ છો?
રાય મૈ દૂત મે સાપાથ કરો ના નિધાન કે
સત્ય સાપાથ કરો ના નિધાન
કે સત્ય સાપાથ કરો ના નિધાન કે
સત્ય સાપાથ કરો ના નિધાન.
હે માં, હું રામનો દૂત છું. પ્રભુ રાઘવે મને મુદ્રિકા આપી, તે મુદ્રિકા લઈને હું તારી પાસે આવ્યો છું. મૌ સ્વગંધ ખાઈને કહું છું, રામનો દૂત છું. માં જાનકી અનેક પ્રશ્નો કર્યા છે, મનુષ્ય અને વાનર રીછનો કેવી રીતે મેળાપ થયો? હનુમાનજીએ તમામ વિગતો કીધી છે. જાનકીજીએ કહ્યું છે, પણ તમે એમ કહો છો કે આવા ઘણા બધા વાનરો પ્રભુ રાઘવની પાસે છે, પણ વાનર અને રાક્ષસ બેનું યુદ્ધ કેમ કરીને સંભવિત બનશે? અને એ જ વખતે એમ લાગ્યું હનુમાનજીને કે માના મનમાં શંકા છે કે રાવણ તમારે જેવા વાનરથી કેમ મળશે. માં, પ્રભુ રાઘવનો અમારા ઉપર પ્રતાપ છે. બોલતા બોલતા આકાશ જેવી કાય હનુમાનજીએ કરી, પહાડ જેવા શરીરને જોતાની સાથે માં જાનકીજીનું શરીર પણ રોમાંચિત બન્યું છે. આ જાનકીએ કહ્યું છે, હનુમાન મારી શંકાનું સમાધાન થયું. બાપ તું હતો એ મૂળ રૂપમાં આવી જા. હનુમાનજી મૂળ સ્વરૂપે બન્યા છે. પ્રભુ રાઘવની કુશળતાના સમાચારમાં જાનકી જ્યારે પૂછ્યા છે, અમને યાદ કરે છે? હનુમાનજીની આંખમાં આંસુ ભરાણા, કૃપાનાથ માં તમને જેટલા રામ સાંભળે છે, તમે રામના વિરહમાં જેટલા તડપો છો એના કરતા પણ રામ આપના વિલંબમાં વધારે તડપે છે. એક ક્ષણ પણ આપને પ્રભુ ભૂલતા નથી. આ શબ્દ સાંભળાય માં જાનકીની આંખોમાં આંસુ ભરાણા છે. હનુમાનજી માને ધીરજ આપે છે, માં ધીરજ ધારણ કર, હવે જાજા દિવસો આપણે દુઃખના કાઢવાના નથી. માં અનેક વાંદર દળની સાથે પ્રભુ ટૂંક સમયમાં અહીં આવશે, રાવણનો વધ કરી અને માં તને ફરીવાર પ્રભુ રાઘવનું મિલન થશે. ઘણી બધી જ્ઞાન ગોષ્ઠી થઈ છે. આખીરમાં જાનકીને હનુમાનજીએ કહ્યું છે, માં મને ભૂખ બહુ લાગી છે, જરાક અશોક વાટીમાં આટો મારતો આવું. જાઓ બેટા, પણ જોજે નીચે પડેલા ફળ ખાજે, ઉપરથી તોડીશ નહીં, ભલે માં જેવી તારી આગીને. હનુમાનજી અશોક વાટિકામાં ગયા છે, પણ જોયું તો નીચે કે ફળ છે નહીં, ઉપર તમામ વૃક્ષોની અંદર અનેક પ્રકારના સુંદર સુંદર ફળો લથબથી રહ્યા છે, પણ નીચે કોઈ નથી. હનુમાનજીના મનમાંથી ભોગ જબરી લાગી છે, માની આજ્ઞા છે, કરવું શું, પણ બુદ્ધિમતા વરિષ્ઠતા બહુ બુદ્ધિશાળી છે, માય તોડવાની ના પડે, ખંખેરવાની ક્યાં ના પડે. એક પછી એક વૃક્ષના થળિયાને પકડીને હલાવે અને હજારોની સંખ્યામાં ફળો જયારે પૃથ્વી પર પડવા લાગ્યા, હનુમાનજી પ્રેમથી ખાઈ રહ્યા છે. કેટલાય વૃક્ષોને મૂળિયાથી ઉખેડી અને જેમ તરહટાને જાપટે જાપટી જાપટી અનેક ફળોને પૃથ્વી પર પછાડ્યા છે. આખી અશોક વાટિકાને ઉજ્જળ કરી નાખી, હજારો રાક્ષસોને મારી નાખ્યા છે. રાવણે બીજા હજારો રાક્ષસોને મોકલ્યા છે. અક્ષય કુમારને મોકલો, જાઓ અક્ષય કુમાર, એ વાનરને જીવ તો ઠાર મારી નાખો. અક્ષય કુમાર હજારો રાક્ષસોની સાથે હનુમાનજીને મારવા માટે આવ્યા છે, પણ મૂળિયાથી ઝાડને ઉખેડી ઉખેડી અક્ષય કુમારની સાથે રાક્ષસોની સાથે ભયંકર યુદ્ધ હનુમાનજીએ ખેલ્યું છે. હનુમાનજી સામે યુદ્ધ કરવા માટે હાજર થયા છે. મેઘનાથ ને પણ એક વાર તો હનુમાનજી ઘાયલ કર્યા છે. મેઘનાથ ને પણ એમ લાગ્યું છે, કદાચ હનુમાન જીવતો નહીં છોડે મને. અને એ વખતે મેઘનાથે પોતાની પાસે રહેલ અગાધ શક્તિ બ્રહ્માસ્ત્ર એને જ્યારે છોડ્યું છે, હનુમાનજીએ મનોમાં વિચાર કર્યો, બ્રહ્માસ્ત્રનો જો સ્વીકાર ન કરું તો એનો અપમાન થશે. હનુમાનજીનો સ્વીકાર કર્યો છે. નાગ પાસથી હનુમાનજી બંધાણા છે. મેઘનાથ હનુમાનજીને બાંધી લંકાની અંદર રાવણની પાસે રાજ કચેરીમાં હાજર કર્યા છે. નિડર બની હનુમાનજી રાવણની સામે ઉભા છે. રાવણે પ્રશ્ન કર્યો, ઓ વાનર, તું કોણ છે? અહીંયા કેમ આવ્યો છો? હનુમાનજીએ આંખ ઊંચી કરીને કહ્યું છે, મૂરખ, તું મને નથી ઓળખતો? અરે, જેના ભયથી લોકી આખી ધ્રુજે છે, કાંપે છે, જેના આધારે અનંત કરોડો બ્રહ્માંડ રહ્યા છે, એ ભગવાન રામનો હું દૂત છું. અરે ડરપોક, જે રેખાનું ઉલ્લંઘન તું નહોતો કરી શક્યો લક્ષ્મણ, એના મોટા ભાઈ રામનો હું દૂત છું. અને હનુમાનજી જ્યારે આવો શબ્દ પુકારવા લાગ્યા, રાવણ ક્રોધાયમાન બન્યો. ક્રોધાયમાન બનેલા રાવણે આજ્ઞા કરી, સિપાયો દૂતો, અને મારી સામે જીવ તો ઠાર મારી નાખો. અસુરો જયારે મારવા માટે તૈયાર છે, ઉભા જયારે થયા છે, વિભીક્ષણ વચ્ચે ઉભા થયા છે, કૃપાનાથ માફ કરજો. નીતિ એમ કહે છે, દૂતને મરાય નહીં, એને બીજો કોઈ પણ દંડ આપો એને મરાય નહીં. અને વિભીક્ષણની વાત સાંભળતા રાવણે તુરંત કીધું છે, વાનરને પૂછ બહુ વાલું હોય, એને પૂછડે ગાભા વીટી, પૂછડાને સળગાવો, પૂછડું સળગેલો પૂછડા વિનાનો પાછોના માલિક પાસે જાશે, એને જ્ઞાન થશે. રાવણની સાથે દુશ્મન વટ કરવામાં સારા વાત નથી. અને કૈલાસ પતિ કે ભવાની, હનુમાનજીને પૂછડે જયારે ગાભા વીટવાની શરૂઆત થઈ, હનુમાનજી પૂછડાને વધારવા માંડ્યા, વધારવા માંડ્યા. લંકાની અંદર હજારો નરનારીઓ ગાભા લાવી લાવી પૂછડે વીટવા માંડ્યા, વીટવા માંડ્યા. પૂછડું લાંબુ થતું ગયું, ગાભા વીટતા ગયા. લંકામાં જેટલા ગાભા હતા, જેટલા વસ્ત્રો હતા, ગોદડા બધા વીટી દીધા. તેલ આદિક જે કઈ હતું તેલ ઘી બધું ઉપર રેડ્યું. અને રેડ્યા પછી હનુમાનજીના પૂછડે આગ મૂકવામાં આવી છે. અને હનુમાનજીના પૂછડે જયારે આગ મૂકવામાં આવી, હનુમાનજી એકદમ નાનું સ્વરૂપ ધારણ કર્યું અને નાગપાશને હનુમાનજી છોડાયો છે. નાગપાશ છૂટતાની સાથે હનુમાનજી કીટિયાર કરી સ્લાંગ મારી મહેલના ઉપર ચડી ગયા. અને મહેલના ઉપર ચડતાની સાથે એક પછી એક જગ્યાએ આગ લાગવા માંડી. 52 મેઘોને પણ જાણે, 52 વાયુને પણ જાણે આજ્ઞા કરી. વાયુ ચારે બાજુથી ભયંકર વાવા લાગ્યો, ભયંકર આગ લાગી. એવી આગ લાગી આખી લંકા જેને ભડકે સળગવા માંડી. રાવણ સ્વામી ભયભીત બન્યો, ભયભીત બનેલા રાવણે મેઘોને યાદ કર્યા, ઓ મેઘો તમે તૂટી પડો, આગને ઓળવી નાખો. અને એ વખતે તમામ મેઘો જયારે હાજર થયા, હનુમાનજીએ કહ્યું, છું રામનું કામ કાજવા માટે આવ્યો છું, વિઘ્ન નહીં કરશો. મેઘોએ જાણે કહ્યું, ચિંતા નહીં કરો, અમે પાણી ભરી નથી લાવ્યા, તેલ ભરીને લાવ્યા છે. વૃષ્ટિ તો થઈ, પણ વૃષ્ટિ થયા પછી આગ ઓલવાઓને બદલે અનેક ગણી વધવા લાગી છે. આગ જયારે ખૂબ વધી, કાળને રાવણે યાદ કર્યો, કાળ હાજર થા અને હનુમાનને તું લુખે લોકો ખાઈ જા. કાળ હાજર થયો છે, હનુમાનજીને મારવા માટે જયારે કાળ ગયો, કાળને આંખો ઊંચકીને હનુમાનજીએ ગુલફામ મૂકી દીધો. કાળ ભાઈ દ્વિત સ્વયં બન્યો છે. આખી લંકા ભડકે બળવા માંડી. આખીર એમ લાગ્યું લંકાને જેટલી સળગાવી તેટલી સળગી ચૂકી છે. સલાંગ મારી સીધા સાગરમાં પડ્યા છે. ઉછડાને બુજાવી સીધામાં જાનકીજીની પાસે પહોંચ્યા છે. એક વિભીક્ષણના ઘર સિવાય કાંઈ બાકી ન રહેવા દીધું. અને તો હકીકત છે, જ્યાંથી દાન આવ્યું હોય ત્યાં પ્રસાદ મળે. જેનું જેનું દાન આવ્યું તે તમામને જોરદાર પ્રસાદ આપ્યો. આખી લંકાને સળગાવી હનુમાનજી માં જાનકીની પાસે આવ્યા છે. માં જાનકીજીએ પ્રશ્ન કર્યો, હનુમાન આ લંકામાં શું થયું, આગ કોને લગાડ્યું? હનુમાનજીએ મોઢું મલકાયું છે. માં પ્રભુ કૃપાથી તારા પુત્રનો પ્રતાપ છે. અને હનુમાનજી આગ લગાડે છે શબ્દ સાંભળી માં જાનકીને તે આનંદ થયો, વિશ્વાસ બેઠો છે, અવશ્ય મેં રામ અને રામના દૂતો આવી આ બંધન માંથી મને મુક્ત કરશે. આખીર માની પાસે વિદાય માંગે છે. વિદાય માંગતા કહ્યું, માં હું પાછો અહીંયાથી સમુદ્રને પહેલે પાર જાઉં છું, મને કાંઈ ઓળખાણા. માં જાનકીએ પોતાના હાથનો ચૂડલો આપ્યો છે, એને લઈ મારું તે સ્લાંગ મારી સાગરને આ પાર આવ્યા છે.
નાગિ સિંધુ એ પાર હે આઈ, નાગિ સિંધુ એ પાર હે આઈ,
નાગિ સિંધુ એ પાર હે આઈ.
ક્યારી કરતા હનુમાનજી જયારે સમુદ્ર આ પાર આવ્યા છે, નાગે સિંધુ યહી પાર હે આવા, સમુદ્ર ઉલ્લંઘન કરીને જ્યાં વાંદર વિશાળ દળ બેઠેલું છે ત્યાં જયારે પહોંચ્યા છે, અને હનુમાનજીને આવતા જોતાની સાથે તમામ વાંદર દળ કિકિયારી કરે છે, આનંદમાં આવી ગયા છે, મનમાં માનવા માંડ્યા છે બસ આપણો નવો જન્મ થયો. હનુમાનજીના મુખારવિંદ ઉપર આનંદ જોતા નક્કી થયો હનુમાનજી પોતાનું પૂર્ણ કામ કરીને પાછા આવ્યા છે. વાંદર દળના આનંદનો કોઈ પાર નથી. હનુમાનજીને પૂછો, હનુમાન સફળતા નિષ્ફળતા? હનુમાનજીના વાડામાંથી શબ્દ નીકળ્યો છે, પ્રભુ કૃપાથી પૂર્ણ સફળતાની સાથે પાછા આવ્યો છું. કહું તાત કે ભાંતિ જાનકી, કહો જાનકીજી કેમ છે? હનુમાનજી બધાને આગળ માં જાનકીજીના દુઃખને વ્યક્ત કર્યું છે, અને આખરે આખા વાંદર દળની સાથે હનુમાનજી પ્રભુ રાઘવની પાસે ગયા છે. પ્રભુ રાઘવે પણ માં જાનકીજીના સમાચાર જયારે પૂછ્યા છે, મારુતિની આંખોમાં આંસુ ભરાણા છે કૃપાનાથ, માં જાનકીજીની સ્થિતિ વર્ણવી જાય તેમ નથી, જલ્દી કરો કૃપાનાથ, અધમ પાપીનો વિનાશ કરી માં જાનકીજીને વહેલા વહેલા તાથી છોડાવો, મોડું જો થશે તો કદાચ જાનકી દેહ છોડી દેશે. પ્રભુ રાઘવની આંખમાં આંસુ ભરાયા છે, લખનના લોચન લાલ થયા છે, ભગવાન રાઘવના લોચન પણ લાલ થયા છે, ધનુષ પર બાણ ટેકવી પ્રભુ ટંકાર કર્યો છે. લખન આદિક વાંદર દળને કહ્યું છે, વાંદર દળ તૈયાર થાઓ, હવે લંકા બાજુ આપણે ભીખ માંડવાની છે. 18 પદ્મધર વાંદર દળ તૈયાર થયો છે. લખન આદિકની સાથે સુગ્રીવ આદિકની સાથે પ્રભુ સમુદ્રના તટ ઉપર આવ્યા છે. વિશાળ સમુદ્રનું ઉલ્લંઘન કરવાનું છે. સમુદ્રને કેવી રીતે ઉલ્લંઘવો? એને ધનુષના બળે સૂકવી નાખો, કે પછી પ્રાર્થના કરી વિનંતી કરી રસ્તો માગીને આગળ વધો? પ્રભુ રાઘવ વિચાર કરી રહ્યા છે કેવી રીતે સમુદ્રને પાર કરે છે. એ કથાને આપણે આવતીકાલે શ્રવણ કરશું.
Thank you.
ભગવાન હોય છે ત્યાં જય હોય છે, જે પ્રભુ હોય છે ત્યાં જ વિજય હોય છે. ભવાની જીવાત્માના અંતરમાં ત્યાં સુધી શાંતિ રહે છે જ્યાં સુધી એ ભગવાનનો સંબંધ રાખે છે. કાળ માયા કર્મ આદિ પણ ભગવાનના ભક્તનું કાંઈ બગાડવા માટે સમર્થ થતા નથી. અનેકવિધ પ્રયાસો પછી પણ લંકેશ્વરી રાવણ હનુમાનજીનું કાંઈ ન બગાડી શક્યો. આખી લંકાનું દહન કરીને હનુમાનજી ફરીવાર પ્રભુની પાસે આવ્યા છે. વાંદર દળ ખૂબ આનંદિત થયું. માં જાનકીના દુઃખને જાણે પ્રભુ રાઘવના હૃદયમાં દુઃખ થયું છે. વિશાળ મોટું સૈન્ય સાથે લઈ ભગવાન રાઘવ સમુદ્રના તટ ઉપર આવ્યા છે. આ બાજુ લંકા દહન કરીને હનુમાનજી ગયા પછી મંદોદરી રાવણને સમજાવવા લાગી છે, પોતે દેવ મારું માનો તમે. અત્યાર સુધી આપે અનેકની સાથે વેર કર્યા છે, એ બધું બહુ સામાન્ય હતું. અત્યાર સુધી આપે જેની જેની સામે વિજય પ્રાપ્ત કર્યો છે બધા ખાબોશ્યા હતા. આજ આપ સાગરની સાથે બાથ મિલાવવા તૈયાર થયા છો, મારું માનો. રામની સાથે વેર ન હોય, રામના દાસ થવામાં સુખ હોય. પતિદેવ મારી વાત જો આપને નહીં મનાય તો આટલી વિશાળ લંકા નાશ પામી જશે, આટલી બધી સમૃદ્ધિ ધૂળમાં રોળાઈ જશે, આટલી બધી સુખ સાહેબી એનો વિનાશ થઈ જશે, કુલનું પણ નિકંદન નીકળી જશે. માટે માનો મારું. બહુ પ્રકારે મંદોદરીએ મનાવ્યા છે. રાવણે બધી જ વાતને હસી કાઢી છે. અહંકારી રાવણ સભાની અંદર આવ્યો છે. સભાની અંદર આવેલા રાવણે મંત્રીઓને બોલાવ્યા છે. મંત્રીઓ આપ બધા શું કહો છો? મંત્રીઓ તમામ ઉદ્ધત હતા. મંત્રીએ રાવણને બહુ ખોટી સલાહ આપી છે. રાવણના વિનાશનું કોઈ જો કારણ સર્જાયું હોય તો રાવણની નિકટમાં રહેલો સમાજ બહુ જૂઠો હતો, બહુ ખોટો સમાજ હતો. રાવણને ખોટા વખાણ કરી રાવણને એવું ફૂલાવી દીધો હતો જેથી કરીને રાવણને કોઈ સત્ય વાત કીધી છે એ જ બસ દુશ્મન બન્યા છે. ભક્તો કથા એ બતાવ્યા છે જીવનની અંદર ખોટી વ્યક્તિની નજીક પ્રવેશ નહીં કરવા દેશો. ખોટી વ્યક્તિ વ્યક્તિનું નિકંદન કાઢે છે, નાશ ન કરે છે. જેવી કથા રામાયણમાં લખાણ, એવી જ કથા શ્રીમદ ભાગવતમાં લખાણી. જે વખતે કંસને સમાચાર મળ્યા માલિક દેવકીનો આઠમો જન્મી ચૂક્યો છે, અંતરાળો નાખતો નાખતો રાવણ કંસ જયારે માં દેવકીની પાસે ગયો છે, દેવકીનો આઠમો મારો કાળ, દેવકીનો આઠમો મારો કાળ. કારાગૃહના લોક ખોલ્યા, અંદર પ્રવેશ કર્યો. વસુદેવ મારો કાળ મારે હવાલે કરો, દેવકીનો આઠમો મારે હવાલે કરો. દેવકી બહુ કરી રહ્યા છે. મોટા ભાઈ, જિંદગીમાં તમારી પાસે માંગણી નથી કરી, આ પથ્થરની ઉપર પછાડી પછાડીને તે મારા છ છ બાળકોને મારી નાખ્યા છે, તેમ છતાંય પણ મેં ક્યારેય આપને આગળ આજીજી નથી કરી. આ તમારી પાસે આજીજી કરીને કહું છું. આઠમા સંતાન તરીકે બાળકી જન્મી છે, એને મારો ને એને જીવન દાન આપો. બાળકી તમારું શુભ ગાશે. કૌંસને વાત ન મનાણી, દેવકીના ગોદમાં ખેલતી બાળકીને પગેથી પકડી છે, એના બે પગ પકડી, જે પથ્થર ઉપર છ છ બાળકોને માર્યા છે એ જ પથ્થર ઉપર પછાડવા માટે હાથ જ્યાં ઊંચો કરીને પછાડવા જાય, હાથમાંથી બાળકી છટકી, દસ ભુજાઓને ધારણ કરી, કૌંસના મસ્તક પર તાપલી મારીને કહેતી ગઈ, અધમ પાપી નારા દમ કૌંસ, મને શા માટે માર્યા છે, તારો મારનારો તો ક્યારનો જન્મી ચૂક્યો છે. નાટલા શબ્દ સાંભળતા શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના પૂર્વાર્ધ ભાગમાં લખાણું, કૌંસને પારાવાર પ્રશાતાપ થયો છે. કૌંસની આંખ ભીની થઈ, અહો મેં નિર્દોષની હત્યાઓ કરી, વસુદેવ અને દેવકી બંનેને કારાગૃહથી મુક્ત કર્યા છે. દાસ બનેલો કૌંસ રાજ કચેરીમાં આવ્યો, રાજ કચેરીની અંદર મંત્રીઓને પૂછ્યું છે મારે શું કરવું જોઈએ, પણ કૌંસના મંત્રીઓ પણ ઉદ્ધત હતા. કૌંસને એ વખતે જો સાચી સલાહ મળી હોત તો કદાચ એનું જીવન કવન જુદું ચિત્રાણું હોત. મંત્રીઓ સલાહ આપે છે, નામદાર શા માટે ચિંતા કરો છો, તમને મારનાર આ ભૂમંડળ પર કાળા માથાનું માની કોઈ છે જ નહીં, ચિંતા છોડો અને સાંભળો, તમારો દુશ્મન કદાચ જન્મી ચૂક્યો હોય નારાયણ, તમે ફિકર શું કરવાની, અમે એને બળહીન કરવાનો ઉપાય તમને બતાવીએ. તમને ખબર છે તમારા દુશ્મન નારાયણને કોણ શક્તિ પૂરી પાડે છે, અને સાધુ બ્રાહ્મણ અને ગાયો એને શક્તિ પૂરી પાડે છે. ગાયોના દૂધ અને ઘીથી યજ્ઞો થાય છે, બ્રાહ્મણો યજ્ઞ કરાવે છે, સાધુ પુરુષો સ્તુતિ કરે છે, જેથી કરીને સમર્થ થાય છે. માટે એક કામ કરો, સિપાઈને મોકલો, આપણા પ્રાંતમાં જેટલી ગાયો બધાને કતલ કરાવી નાખો, સાધુ અને બ્રાહ્મણોને કતલ કરાવી નાખો, અને બહેન પુતનાની છાતીમાં ઝેર લગાડાવી ગોકળ વૃંદાવનની અંદર તાજા જન્મેલા તમામ બાળકોને ઝેર પીવડાવીને મારી નાખો, તમારો દુશ્મન આપોઆપ નાશ પામી જશે. અને માટે ભક્તો શાસ્ત્રો એમ કે, મિત્ર કરો ને તોય પણ સજ્જનને કરજો, દુશ્મન કરો ને તો સજ્જનને કરશો. દુર્જન દુશ્મન તો નહીં સારો, પણ મિત્ર નહીં સારો. જેને દુર્જન ભેટી જાય છે એના જીવનનું નિકંદન નીકળી જાય છે. દુર્જનને કદી પણ વાતની હા પડતી હોતી નથી. અને પેશવા સરકારે ભગવાન સ્વામિનારાયણને મારવાની જે કોશિશ કરી છે એની પાછળનો હેતુ પણ એનું આજુબાજુનું સર્કલ હતું. પેશવા સરકારના કાનમાં એવી બંભેરણી કરી કે સ્વામિનારાયણ જો યજ્ઞ ફરીવાર કરશે ડભાણમાં, પહેલો યજ્ઞ કર્યો તમારો બાપ મર્યો, બીજો યજ્ઞ જો કરશે તો માની લેજો તમારું આયુ બન્યું છે, માટે સ્વામિનારાયણને પતાવી દો, એમાં તમારું હિત છે. અને ભગવાન સ્વામિનારાયણને અમદાવાદ ની અંદર બોલાવવામાં આવ્યા છે. ઉકળતું હું તો વિશાળ તેલનું કડાયું તૈયાર કર્યું, એના ઉપર ગાદી બી છાવડાવી ભગવાન સ્વામિનારાયણ વિનંતી કરી, આપ અનંત આત્માને તારનારા છો માટે ગાદી પર બિરાજમાન થયો. પણ તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી, હે ભગવાન, હે ભગવાન શ્રીહરિ, પેશવા સરકારને આ મેલી મુરાદને કેમ ન જાણે. નહીં નહીં સરકાર, અમે તો સાધુ સ્વરૂપ છીએ, અમે આ ગાદી પર ન શોભી આપ બેસો. નહીં નહીં કૃપાનાથ, આપને માટે તૈયાર કરીશું. અતિ જ્યારે આગ્રહ કર્યો ભગવાન સ્વામિનારાયણ નજીક ગયા, પેશવાનો તો એ આનંદ થયો, બસ પતી ગયું હવે. નજીક જઈને ભગવાન સ્વામિનારાયણ પોતાના હાથમાં રહેલી લાકડી એને ગાદી પર મૂકી ઉપરથી વજન દીધો, આખી ગાદી કડુડું ભૂ કરતી સીધી ઉકળતા કડાઈમાં ગઈ છે. દેવાનંદ સ્વામી બાજુમાં ઉભા હોય, સ્વામીને આંખ લાલ થઈ ગઈ, આ દગો. કાંઈ સ્વામી બોલવા દે પેલા ભગવાન સ્વામિનારાયણ કહ્યું, સ્વામી અમારા સોગંદ એક શબ્દ બોલો, અમે તો અનેકને તારવા માટે આવ્યા છે. પેશવા સરકારે કહ્યું છે, અત્યારે ને અત્યારે તમે મારી હદમાંથી બહાર નીકળો. ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દો નીકળ્યા, સરકાર ત્યાં સુધી તમારી હદમાં ન આવું, જ્યાં સુધી મારું રાજ્ય હોય ત્યાં સુધી નહીં આવશો. ભગવાન સ્વામિનારાયણ મોઢું મલકાયું છે, પેશવા સરકાર તમે સામે ચાલીને તમારો વિનાશ નોતરો છો, આનું ફળ તમે થોડા દાડામાં પ્રાપ્ત કરશો. અને ભગવાન સ્વામિનારાયણ અમદાવાદનો ત્યાગ કરી નીકળ્યા છે. 18મે દિવસે પેશવા સરકાર ઉપર જોરદાર ચઢાઈ થઈ છે, પેશવા સરકાર એનો પરાજય થયો છે. આજુબાજુનું સર્કલ મહાભયંકર હોય છે, માટે ભગવાન સ્વામિનારાયણ બહુ સાવધાન કરે, નબળો સંગ નહીં કરશો, શ્રેષ્ઠ સંગ રાખજો. સજ્જન વ્યક્તિને પણ દુર્જનનો સંગ લાગ્યા વિના રહેતો નથી. બહુ દિવ્ય, બહુ પવિત્ર, બહુ અદભુત દિવ્ય જીવન જીવવા જો માગતા હો તો સંગ હંમેશા સારા માણસોનો કરશો. તમે હરિભજન કરનાર, નીતિમાં વર્તન રાખનાર, દિવ્ય ભવ્ય જીવન જીવનાર, પર નારીને માતા દીકરીની સમાન માનનાર એવા પુરુષનો સંગ કરશો તો એવા ગુણ આવશે. ચોરનો સંગ કરશો તો ચોરી કરતા થશો, વ્યભિચારીનો સંગ કરશો તો એવા ગુણ આવશે, વેશનીના સંગમાં આવશો તો એવું જીવન થશે. સંગ બહુ પ્રધાન છે. લંકેશ્વરી રાવણે પ્રશ્ન કર્યો છે મંત્રીઓને, મારે શું કરવું જોઈએ? મંત્રીઓએ તમામે કહ્યું છે, નામદાર આ કઈ પૂછવાનો સવાલ છે? આખું જગત આજ આપને પૂછી પૂછીને કાર્ય કરે છે, તો તમારે અમને પૂછવાની કઈ આવશ્યકતા? તમારી સામર્થ્યને જો તમે જાણતા નથી, ચિંતા છોડો. રામ અને લખન એની પાસે છે શું? વાંદર દળ સિવાય કાંઈ નથી. જે વાંદર છો તો અમારો ખોરાક છે, ચિંતા છોડો. અને તમે તો એવા બાહુબળ વાળા છો, જે બાહુબળની તાકાતથી આપે હજારો દેવતાને પોતાની શરણે કર્યા છે, દાસ બનાવ્યા છે. તમારી જીવનરૂપી ડિક્શનરીની અંદર હાર જેવો કોઈ શબ્દ નથી, પરાજય જેવો કોઈ શબ્દ નથી. તમારી જીવનની ડિક્શનરીની અંદર મોત જેવો કોઈ શબ્દ નથી, ચિંતા છોડો. રાવણને ખોટી સલાહ આપવાની જ્યારે શરૂઆત કરી, સભામાં બેઠેલા વિભીક્ષણા સાંભળી ન શક્યા, ઉભા થઈ ગયા છે, બે હાથ જોડ્યા છે. મોટા ભાઈ, મોટા ભાઈ, આ ખુશામત્યા તમારો નાશ કરી નાખશે, મારી વાત માનો. રામને કોઈ સામાન્ય ન સમજો, એ વાંદર દળને કોઈ તમે સામાન્ય નહીં સમજો. જેની પાસે 18 પદ્મ દળ વાંદર છે, એમાંનો એક વાંદર અહીંયા આવ્યો, આ મોટી મોટી વાતો કરનારા એ તો મારો ખોરાક છે. ક્યાં ગયા હતા ત્યારે? ખાઈ જાવ તો ને, અને આખી લંકાને જલાવીને જતો રહ્યો, કોઈ કાંઈ કરી શક્યું નથી. મોટા ભાઈ, આપના પગ પકડીને વિનંતી કરું છું, લંકા ને જો કુશળ રાખવા માંગતા હોવ, અગત્ય મુનિ ના કુલ ને જો આપ પવિત્ર રાખવા માંગતા હોવ, તો મોટા ભાઈ મારી વિનંતી છે આપ માં જાનકી ને પ્રભુ રાઘવ ને અર્પણ કરો ને શરણે થઈ જાઓ. વિભીક્ષણ ના શબ્દો સાંભળતા માલ્યવાન નામના એક વૃદ્ધ મંત્રી હતા, એને બહુ વાદ ગમી ઉભા થયા છે. નામદાર વિભીક્ષણ બહુ સાચી ને સત્ય વાત કરી રહ્યા છે, એની વાતનો સ્વીકાર કરો, એમાં જ આપણા બધાનું ભલું છે. પણ બંનેની વાતને સાંભળતાની સાથે અહંકારી રાવણની આંખ લાલ થઈ છે. વિભીક્ષણને કહે છે, વિભીક્ષણ મારો અનુજ બંધુ હોવા છતાં આવો ડરપોક જન્મો છે તું, તે માતાની કુખને લજવી છે. માલ્યવાન તારા જેવા નમાલા મંત્રીઓથી મારું શું સારું થવાનું છે? બોલતા ભયંકર અપમાન કર્યું છે, જો તારો સભા છોડીને માલ્યવાન જતો રહ્યો છે. વિભીક્ષણે ફરીવાર રાવણના પગ પકડ્યા છે. મોટા ભાઈ મારું માનો, મોટા ભાઈ કર કરીને તમને કહું છું, હું તમારો નાનો ભાઈ છું. નીચેથી પગે લાગી લેજો, નીચેથી. મારું માનો, તમે રામના દાસ થાવ મજા છે, રામના દુશ્મન નહીં. વિભીક્ષણની વાત સાંભળતાની સાથે ક્રોધાયમાન બનેલા રાવણ થપાટ મારે છે, લાત મારી જતો રે નમક હરામી, મને તારું મોઢું નહીં દેખાડું. વિભીક્ષણની આંખોમાં આંસુ ભરાણા છે. મોટા ભાઈ તમે ભલે મને મારતા હોવ લાત મારી, તેમ છતાં હજુ એક ફેરી હાથ જોડીને કહું છું, હજુ માની જાઓ, હજુ કઈ બગડ્યું નથી, બાજી સુધરી જશે. રાવણના મોઢામાંથી અંતમાં જયારે શબ્દો નીકળ્યા છે, તારું મોઢું મને દેખાડીશ નહીં, જા અહીંથી જતો રહે. અને ત્યારે વિભીક્ષણ મંત્રીઓની સાથે લંકાનો ત્યાગ કરવા માટે તૈયાર થયા છે. પણ જતા જતા કહેતા ગયા છે, મોટા ભાઈ હવે તમારો વિનાશ નિશ્ચિત છે. પ્રભુ રાઘવ જયારે લંકાની અંદર ચડાઈ કરશે, રાઘવ જયારે અહીંયા પહોંચી જશે, રામ અને લખનની સામે ટક્કર ઝીલવાની લંકામાં કોઈની તાકાત નથી. યાદ રાખજો, તમે લંકેશ્વરી હોવા છતાંય તમારા આંગણે વરુણદેવ પાણી ભરે, વાયુદેવ વાંસેદુ કરે, પણ કૂતરાને મોતે તમારું મોત થશે. નાના ભાઈના શબ્દો યાદ રાખજો, હવે હું જાઉં છું, પછી મને કોઈ નાલાયક ગણશો નહીં, કોઈ મને દોષિત ગણશો નહીં. બોલતા વિભીક્ષણે રાવણની લંકાનો ત્યાગ કર્યો છે. આકાશ માર્ગે ઉડ્ડયન કરતા કરતા વિભીક્ષણ મંત્રીની સાથે જ્યાં પ્રભુ રાઘવની છાવણી છે ત્યાં આવ્યા છે. ભગવાન રાઘવ તો છાવણીની અંદર બેઠા છે. વિભીક્ષણ આવેલા જોતાની સાથે વાંદર દળે ઘેરી લીધા છે. તુલસીદાસે નથી લખ્યું, પણ સંતોન ક્યાંય છે. વિભીક્ષણને પ્રશ્ન કર્યો, તમે કોણ છો, ક્યાં જવું છે? વિભીક્ષણે હાચી હાચી વાત બતાવી, હું રાવણનો ભાઈ છું, પ્રભુ રાઘવને મળવા જાઉં છું. અને રાવણનો ભાઈ છું શબ્દ સાંભળતા તો વાંદર દળ ઊંચા નીચું થવા માંડ્યું. ત્યાં વિભીક્ષણના મોઢામાંથી શબ્દ નીકળ્યા, હું રાવણનો ભાઈ છું, પણ પ્રભુનો ભક્ત છું, રામનો ભક્ત છું. વાંદર દળ હસ્યું છે, રાવણનો ભાઈ એ તે વળી કઈ રામનો ભગત હોતા છે દુનિયામાં? કે થોરે કદી પણ કેરી આવે ખરી? વિભીક્ષણે કહ્યું, સાચું કહું છું, હું રામનો ભક્ત છું. એક કામ કરો, પ્રભુની પાસે જઈને પરમિશન લઈ આવો, પછી મને એની પાસે જવા દો. વાંદર દળ પ્રભુ રામની પાસે આવ્યું છે. કૃપાનાથ, લંકાથી રાવણનો ભાઈ આવ્યો છે, નામ વિભીક્ષણ છે, એ આપને મળવા માંગે છે. અને એવું કહે છે કે હું રાવણનો ભાઈ છું, પણ રામનો ભક્ત છું, તેને આવવા દઈએ? ભગવાન રાઘવે હા પાડી છે. પણ કૃપાનાથ રાવણનો ભાઈ છે, તો એક કામ કરો, એને સોગંદ ખવડાવી, પછી મારી પાસે આવવા. વાંદર દળે આવીને કહ્યું છે, પ્રથમ તો સોગંદ ખા, પછી તને અંદર જવાની એન્ટ્રી મળશે. વિભીક્ષણે સોગંદ ખાધા છે. હું સત્ય કહું છું, રામનો ભક્ત છું. મારા હૃદયમાં લેશ માત્ર કપટ નથી. અલેશ માત્ર મારા હૃદયમાં જો કપટ હોય તો સોગંદ ખાઉં છું, લંકાનો માલિક હું બનું. મારા હૃદયમાં લેશ માત્ર જો કપટ હોય તો ત્રિલોકીનો અધિષ્ઠાતા હું બનું. હું સત્ય કહું છું, રામનો ભક્ત છું. મારા હૃદયમાં કપટ નથી. આમ જો લેશ માત્ર કપટ હોય તો સર્વ કોઈનો માલિક હું બનું, બધાનો અધિષ્ઠાતા બનું, ચક્રવર્તી રાજા બનું. વાંદર દળતો વિચારમાં ઊંડું જ ઉતરી ગયું. આ સોગંદ ખાય છે કે વર માગે છે? અનભક્તજન યાદ રાખજો, ભગવાનના ભક્તના હૃદયને સમજવું બહુ કઠિન હોય છે. જગત જેને સુખ માને છે, ભગવાનનો ભક્ત એને દુઃખ દ્રષ્ટિથી જુએ છે. યા નિશા સર્વ ભૂતાનામ તશ્યામ જાગૃતિ સંયમી યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. જગત જેમાં સુખ માને છે, ભગવાનનો ભક્ત એમાં પરમ દુઃખ દેખે છે. અને જગતનો જીવ જેમાં દુઃખ માને છે, બસ એને પરમાત્માના આશીર્વાદ અને કૃપા સમજે છે તો જ મને પ્રભુ સાંભળશે. વાંદર દળને વાતની આ ન પડે, દોડતા વળી પ્રભુ રાઘવની પાસે. એ કૃપાનાથ તો આવું માંગે છે, સોગંદને બદલે લંકાનો રાજા થાવ, ત્રિલોકીનો રાજા થાવ, ચક્રવર્તી રાજા થાવ, અન કૈલાસપતિ કે ભવાની. આટલા શબ્દ સાંભળતા તો પ્રભુ રાઘવે દોડ મૂકી છે. દોડતા આવીને વિભીક્ષણને ભેટ્યા છે. ને વિભીક્ષણને જ્યારે પ્રભુ રાઘવ ભેટ્યા, વાંદર દળ વિચારમાં ઊંડું ઉતર્યું. આમાં કશી સમજ પડતી નથી. આ બોલે છે એમાં કશું સમજાતું નથી. અને એની વાત આને જન કીધી, એને દોટ મૂકી આવીને ભેટ્યા, આનું કશું સમજાતું નથી. બેમાંથી એકની વાત ગળા નીચે ઉતરતી નથી. ભક્તના હૃદયને તો ભગવાન સમજી શકે, બીજા કેમ સમજી શકે? ભગવાન રાઘવે વિભીક્ષણને ગળે લગાડ્યા છે. વિભીક્ષણની આંખોમાંથી આંસુઓની ધારાઓ થઈ છે. કૃપાનાથ, મારા જેવા હીન નીચાસનને આપે ગળે લગાડ્યો, મને આપનો સેવક બનાવ્યો, મારા જેવો કોઈ ભાગ્યવાન ન હોય. કૃપાનાથ, અનેક પાપોથી મારું હૃદય ઘેરાયેલું હતું, પરંતુ આપનો સ્પર્શ થતાની સાથે બધી જ વાસનાઓ નાશ પામી છે. આપનો શરણાગત બન્યો છું, મારા પર કૃપા કરો, મને આપની પ્રત્યે પરાભક્તિ પ્રગટ થાય. ભગવાન રાઘવે પરાભક્તિનો વર આપ્યો છે. અન ભગવાન રાઘવ વિભીક્ષણને સંબોધન કરતા બહુ સરસ બોલ્યા છે. હે વિભીક્ષણ, પ્રભુની દયા તો તમે જો, વિભીક્ષણ હું તને બરાબર ઓળખું છું, તાર હૃદયનું જાણું છું.
જય કી સખાય તવ ઈચ્છાય નાહી, મોય રઈ દઈ રઈ સુય મોગઈ જઈ ગઈ માહી. જય કી સખાય તવ ઈચ્છાય નાહી, મોય દઈ રઈ સુય મોગઈ જઈ ગઈ માહી. જય કી સખાય તવ ઈચ્છાય નાહી, મોય રઈ દઈ રઈ સુય મોગઈ જઈ ગઈ માહી. જય કી સખાય
તવ ઈચ્છાય નાહી,
ઐસૈ કહી રામ તિલક તેહિ સારા, ઐસૈ કહી રામ તિલક તેહિ સારા, ઐસૈ કહી રામ તિલક તેહિ સારા, ઐસૈ કહી રામ તિલક તેહિ સારા. સુમૈ નૈ બષ્ટિ નભવય,
હે વિભીક્ષણ, હું તને બરાબર ઓળખું છું, તું નિષ્કામ ભક્ત છો, તારી કોઈ ઈચ્છા નથી, બહુ અદભુત પ્રસંગ, તારી કોઈ ઈચ્છા નથી, પણ મારી ઈચ્છા છે, મારે તને મહાન બનાવવો છે, મારે તને લંકાનો માલિક બનાવવો છે, તારી ઈચ્છા નથી, મારી ઈચ્છા છે. ભક્ત જ્યારે ભગવાનનો બને છે ને ત્યારે ભગવાન ભક્તને મહાન બનાવવાની ઈચ્છા રાખે છે. બાળક, નાના બાળકની કોઈ ઈચ્છા ન હોય, હું શોભો એવું બનું, છ મહિનાનું બાળક, વર્ષ દિવસનું બાળક, એને ઈચ્છા નથી, બધાએ મને રમાડ્યો સુંદર બનું, તો માની ઈચ્છા એવી હોય છે, મારા બાળકનું શણગારું, એને નવડાવું, ધોડાવું, મોઢે પાવર લગાડું, પાવડર લગાડી જમણા ગાલમાં ટીબકડી કરું, માથામાં ફૂંકું લઈ આપું, જગતને ગમે એવો કરી આપું, માની ઈચ્છા હોય છે. વિભીક્ષણ, તારી તો કોઈ ઈચ્છા નથી, પણ મારી ઈચ્છા છે તને લંકાનો માલિક કરવો છે. બોલતા ભવાની, ભગવાન રાઘવે વિભીક્ષણના કપાળની અંદર રાજ્ય તિલક કર્યું છે અને વિભીક્ષણને કહ્યું છે, તું લંકાનો માલિક બની ચુક્યો છો. અને એ જ વખતે આકાશ માર્ગે આવેલા દેવતાઓએ જે નાદો કરી વિભીક્ષણને, પ્રભુ રાઘવને વધાવ્યા છે. આનંદ આનંદ પથરાયો છે. આ બાજુ ભગવાન રાઘવે સુગ્રીવ વિભીક્ષણ બંનેને પૂછ્યું છે, આપણે લંકા જવું છે, કેવી રીતે જાશું, સાગરનું ઉલ્લંઘન કરવું કેવી રીતે કરશું, વિશાળ સાગર છે, 100 યોજન વિસ્તાર વાળો. વિભીક્ષણ સુગ્રીવ બંને કહ્યું છે, કૃપાનાથ, સાગરને પ્રાર્થના કરીએ એ માર્ગ આપશે, સાગરનું ઉલ્લંઘન કરશું. પ્રભુ રાઘવે કહ્યું છે, તમે સલાહ બહુ યોગ્ય આપી છે. ભગવાન રામને સલાહ ગમી પણ લખનને ન ગમી. લખનને આંખ તો લાલ થઈ, કૃપાનાથ, એ દેવ દેવીની પ્રાર્થના હું નથી માનતો, એને ક્યારે પ્રાર્થના પૂરી થાય અને ક્યારે રાજી થાય અને ક્યારે સમુદ્ર માગ આપે ને આપણે લંકા જઈએ. કૃપાનાથ, સમુદ્રને પ્રાર્થના કરવા કરતા મને આજ્ઞા કરો ને, એક જ બાણથી આખા સાગરને સૂકવી નાખો. અન માલિક, એક બાણથી સાગરને ન સૂકવી નાખો તો સુમિત્ર નંદન ન કહાવો. પ્રભુ રાઘવે કહ્યું, આપણે એમ જ કરશું, પણ પેલા એક ફેરી પ્રાર્થના કરવા દો, જો નહીં માને તો પછી છેલ્લું હથિયાર તો છે જ. લખનને વાત બહુ ગમી નથી, પરંતુ તેમ છતાંય મૌન રહ્યા છે. આ બાજુ વિભીક્ષણ પ્રભુ રાઘવની પાસે જતા રાવણે પોતાના દૂતોને ગુપ્તચરોને પાછળ મોકલા, તમે જાઓ જઈએ, શું થાય છે ત્યાં. ગુપ્તચરો આવ્યા છે, વાંદરાઓના રૂપ ધારણ કર્યા છે, વાંદરના રૂપ ધારણ કરી વાંદર દળમાં ગુપ્તચરો ભળ્યા છે. પ્રભુ રાઘવ વિભીક્ષણને રાજ્ય તિલક કર્યું ગુપ્તચરોએ જોયું છે, પણ પ્રભુ રાઘવને રાજ તિલક કરતા જયારે જોયા છે અને પ્રભુ રાઘવની સાથે પોતાને એક આંખ જા થઈ, એક દ્રષ્ટિ જા થઈ, મલિન વિચારો દિવ્ય બની ગયા છે. પ્રભુ રાઘવમાં અગાધ પ્રેમ થયો, આહા, અંતરમાં આનંદના ફુવારા ઉઠ્યા છે, હૃદય આનંદથી ભરાવા લાગ્યું, આનંદની ઓધથી ઉઠવા લાગી. મનમાં એમ થયું, વર્ષો સુધી આપણે રાવણની સેવા કરી, આવો આનંદ કદી નથી. પણ વાંદર દળ ઓળખી ગયું, આ તો રાવણના ગુપ્તચરો, પકડી ખૂબ માર્યા અને મારી નાક કાન કાપવા જ્યાં ગયા. ગુપ્તચરોએ કહ્યું છે, અમારા નાક કાન કાપો તો પ્રભુ રાઘવના સ્વાગંધ છે. પકડીને લખનની પાસે લાવ્યા છે. ગુપ્તચરોએ હકીકત કીધી છે, અમે રાવણના ગુપ્તચરો અહીંયા આવ્યા હતા, પરંતુ પ્રભુ રામને જોઈ, તમને જોઈ અમારું હૃદય પલટાયું છે. આપ માનો યા ન માનો, પણ અમે તો પ્રભુના ભક્ત બની ચૂક્યા છે. લક્ષ્મણને ઘણો આનંદ થયો. લક્ષ્મણ કે, સારું, તમે ફરીવાર પાછા લંકા જાઓ, લો અમારી ચિઠ્ઠી રાવણને આપજો, એ પત્ર લખી આપ્યો છે. ગુપ્તચરોએ પત્ર લઈ લંકાની અંદર પાછા આવ્યા છે. રાવણને સમાચાર મળ્યા છે, ગુપ્તચરો પાછા આવ્યા છે, ભરેલી કચેરી ની અંદર ગુપ્તચરો ને બોલાવ્યા છે. ગુપ્તચરો વંદના કરી, બોલો સમુદ્ર ને પહેલે પાર મારા દુશ્મન રામ લખન વિભીક્ષણ. બધા મારાથી કેવા ડરે છે, મારી ચિંતામાં ને ચિંતામાં રામ અને લખન તો મારાથી કેવાક ડરે છે, ચિંતિત કેવાક છે. અને એ જ વખતે પ્રભુ રાઘવ ના બળે દૂતો પણ રાવણ ને ગગલાવા માંડ્યા, મૂરખ ડરવાની ક્યાં તું વાત કરો છો. પ્રભુ રાઘવ તો લંકા ને પાવન કરવા માટે 18 પદ્મ વાંદર દળ લઈને આવવાના છે, પણ એ પોતે ના આવે ને એમાંનું કોઈ પણ એક વાંદર ને મોકલી આપે ને તોય પણ આખી લંકા ના ભૂકા કાઢી નાખી, તને ને કુંભકરણ સહિત બધાનો નાશ કરી ફરી માં જાનકી ને પાછા લઈ જવા માટે સમર્થ છે. રાવણ વાદ જો મનાય તો માની જા એને શરણે થઈ જા. અને રાવણે આ વાતને જ્યારે હસી કાઢી એ જ વખતે દૂતોએ લખનનો લખેલો પત્ર આપ્યો, લે વાંચ. ભર કચેરી ની અંદર રાવણે બીજા સિપાહીને કહ્યું, આને વાંચો. અન સિપાહી વાંચો, પત્રમ લખ્યું છે, એ મૂરખ ના સરદાર, 10-10 માથા હોવા છતાંય, 20 આંખ હોવા છતાંય તને કેમ દેખાતું નથી? જેનું દાસ બનવાનો હોય એને દુશ્મન બનાવવા તૈયાર થયો છો. હજી જો તારું હિત માનતો હો તો મોઢામાં ખાસ બોલાય અને પ્રભુ રાઘવને શરણે થઈ જા, માં જાનકીને પાછા અર્પણ કર. તો પાપી યાદ રાખજે, તું અને તારા પરિવારના રાય રાય જેવડા ટુકડા થશે. પ્રભુ રાઘવ જયારે યુદ્ધના મેદાનમાં હાજર થશે, ધનુષ બાણ હાથમાં લઈને ટંકાર કરશે, લંકેશ્વરી તારી કે તારા કોઈ પણ રાક્ષસની તાકાત નથી પ્રભુની સામે ટકી શકે. મોતથી બચવાની ઈચ્છા હોય તો પ્રભુને શરણે થઈ જા. લેખિતાન શેષાવતા લખન હુમંચી. લખનના મોઢાના આ શબ્દો સાંભળતા પત્ર વાંચતા રાવણ ગભરાયો છે, પરંતુ તેમ છતાંય રાવણે વાતને હસી કાઢી છે. અને દૂતોએ પત્ર જ્યારે પૂર્ણ થયો ત્યારે કહ્યું છે, માલિક વાત સમજાણી, માની જાઓ જો. ક્રોધાયમાન બનેલા રાવણે દૂતોને લાત મારી છે,